આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા અનેક ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત. પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો. ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ અમેરિકામાંથી એલપીજી આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી અને બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સામે ચાલી રહેલા કેસના આજે ચુકાદાની શક્યતા. સમાચાર વિગતવાર. આજે વહેલી સવારે મક્કાથી મદીના જઈ રહેલી એક પેસેન્જર બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા ઘણા ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત થયાની આશંકા છે. આ ઘટના ભારતીય સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે મુફરીહત નામના સ્થળે બની હતી. પ્રારંભિક અહેવાલો મુજબ પીડિતોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ બસ મક્કાથી પરત ફરી રહી હતી અને અકસ્માત સમયે મદીના જઈ રહી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. એક સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે રિયાધમાં દૂતાવાસ અને જેદાહમાં કોન્સ્યુલેટ આ અકસ્માતથી પ્રભાવિત ભારતીય નાગરિકો અને પરિવારોને સંપૂર્ણ સહાય આપી રહ્યા છે.
જેદ્દા સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસને એક હેલ્પલાઇન નંબર ઓર નિયંત્રણ કક્ષ સ્થાપિત કિયા હૈ. યે હેલ્પલાઇન નંબર હૈ 800-244-0003 ઓર 01-22-614-093, 01-26-614-276 ઓર 055-612-2301. સમાચાર કક્ષ સે મેં સરફિરોઝી.
તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું કે બસમાં સવાર ઘણા મુસાફરો હૈદરાબાદના હતા. દરમિયાન હૈદરાબાદમાં રાજ્ય સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેનો નંબર 9179979-59754 અને 9912919545 છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મદીનામાં થયેલા બસ અકસ્માતમાં માર્યા ગયેલા ભારતીય લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે સંવેદના અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે કહ્યું કે રિયાધમાં દૂતાવાસ અને જેદાહમાં કોન્સ્યુલેટ જનરલ શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. અધિકારીઓ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે વાતચીત પણ કરી રહ્યા છે. ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ અમેરિકામાંથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એલપીજી આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે કંપનીઓ વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન એલપીજી આયાત કરશે, જે યુએસ ગલ્ફ કોસ્ટથી મેળવવામાં આવશે. તેમણે કહ્યું કે નાગરિકોને એલપીજીનો સુરક્ષિત સસ્તો પુરવઠો પૂરો પાડવા માટે સરકાર તેના એલપીજી સોર્સિંગમાં વૈવિધ્યકરણ કરી રહી છે. શ્રી પુરીએ માહિતી આપી કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓની એક ટીમે છેલ્લા કેટલાક મહિનાઓમાં યુએસની મુલાકાત લીધી હતી અને મુખ્ય યુએસ ઉત્પાદકો સાથે ચર્ચા કરી હતી. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025ના સમારોહને સંબોધતા જનરલ દ્વિવેદીએ આ મુજબ જણાવ્યું.
आतंकवाद भी बहुत ज्यादा गिरावट आई. अभी इस बार तकरीबन में 31 मिलिटेंट मारे हैं, जिसमें कि तकरीबन 61% जो पाकिस्तान टेररिस्ट हैं. रिक्रूटमेंट इस बार सिर्फ एक हुआ था और वो भी पकड़ा. तो कहने का ये मतलब है पत्थरबाजी नहीं होती है, नारेबाजी नहीं होती है, बंद नहीं होते हैं, सब चीजें रुक गई हैं. तो जम्मू कश्मीर में बदलाव आ रहा है. आशा और विश्वास की जो एक जागरूकता है वो बढ़ती जा रही है और भारत के प्रति जो एक सम्मोह है वो बढ़ता जा रहा है. पाकिस्तान की तरफ का मोह भंग होता जा.
સેના પ્રમુખે કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર હતું, જે 88 કલાકમાં સમાપ્ત થયું. તેમણે કહ્યું કે ભારત ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે. જનરલ દ્વિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ક્યારેય કોઈ દુસાહસ કરશે તો ભારતીય સશસ્ત્ર દળો પાડોશી રાષ્ટ્રને ભારત સાથે જવાબદારીપૂર્વક કેવી રીતે વર્તવું તે શીખવશે. સેના પ્રમુખે કહ્યું કે રાજ્ય પ્રાયોજિત આતંકવાદ ભારત માટે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી સામાન્ય પરિસ્થિતિનો સવાલ છે, ભારત હંમેશા કહે છે કે પાણી અને લોહી એક સાથે વહી શકતા નથી અને વાતચીત અને આતંકવાદ એક સાથે ન હોઈ શકે. જનરલ દ્વિવેદીએ માહિતી આપી કે ભારતીય સેનાના મુખ્ય આંતરરાષ્ટ્રીય સેમિનાર ચાણક્ય સંરક્ષણ સંવાદની ત્રીજી આવૃત્તિ 27-28 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. આ વર્ષના સંવાદની થીમ પરફોર્મ ટુ ટ્રાન્સફોર્મ, સશક્ત સુરક્ષિત ઓર વિકાસ ભારત છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. બિહારમાં નવી સરકાર બનાવવા માટે એનડીએના ઘટક પક્ષો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. પટના અને નવી દિલ્હીમાં એનડીએ ગઠબંધનના સભ્યો વચ્ચે સતત ચર્ચાઓ અને બેઠકો ચાલી રહી છે. મંત્રીમંડળની રચના અને મંત્રી પરિષદમાં વિવિધ ઘટક પક્ષોના પ્રતિનિધિત્વ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. જેડીયુ વિધાનસભા પક્ષ આજે પટનામાં પોતાના નેતાની પસંદગી માટે બેઠક કરશે. જેડીયુના 85 નવા ચૂંટાયેલા ધારાસભ્યો સર્વાનુમતે નીતીશકુમારને પક્ષના ધારાસભ્ય નેતા તરીકે ચૂંટે તેવી શક્યતા છે. ભાજપ પણ પોતાના ધારાસભ્ય નેતાની પસંદગી કરે તેવી શક્યતા છે. એનડીએ વિધાનસભા પક્ષની બેઠક પણ આજે યોજાવાની અપેક્ષા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી. ઉત્તરીય ઝોનલ કાઉન્સિલમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ચંદીગઢના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો. આ બેઠકમાં રાજ્ય સરકારો વચ્ચે સંકલન, પાણીની વહેંચણીના મુદ્દાઓ અને વિકાસ કાર્યો પર ચર્ચા કરવામાં આવી. બાંગ્લાદેશમાં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના બે નજીકના સાથીઓ સાથે સંકળાયેલા માનવતા વિરુદ્ધના ઉચ્ચ પ્રોફાઇલ ગુનાઓના કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરશે. સાંભળીએ એક અહેવાલ.
ये आरोप पिछले साल जुलाई अगस्त में हुए छात्र आंदोलनों से जुड़े हैं. अभियोजकों का कहना है कि उस समय अवामी लीग सरकार ने प्रदर्शनकारियों को दबाने के लिए जरूरत से ज्यादा बल का इस्तेमाल किया. शेख हसीना के साथ पूर्व गृह मंत्री असादुज्जमान खान कमाल और पूर्व पुलिस प्रमुख चौधरी अब्दुल्ला अल मामून पर भी मुकदमा चल रहा है. अल मामून अब सरकारी गवाह बन गए हैं. हसीना और कमाल देश छोड़ने के बाद मुकदमे में उपस्थित नहीं है, इसलिए उन पर अनुपस्थिति में ट्रायल चल रहा है. अल मामून अभी हिरासत में है और उन्होंने कथित आदेश के पालन को लेकर विस्तृत गवाही दी है. फैसले के बाद संभावित तनाव को देखते हुए ढाका के साथ साथ गोपालगंज, मदारीपुर और फरीदपुर में भी सुरक्षा कड़ी कर दी गई है. विश्लेषकों का मानना है कि राष्ट्रीय चुनावों से कुछ महीने पहले आने वाला यह फैसला बड़ी राजनीतिक असर डाल सकता है. नवल सिंह परमार, आकाशवाणी समाचार, ढाका.
દુબઈ એર શો આજથી સંયુક્ત આરબ અમીરાત UAEમાં શરૂ થઈ રહ્યો છે. આ બે દિવસીય કાર્યક્રમમાં ભારત પોતાની સંરક્ષણ શક્તિનું પ્રદર્શન કરશે. સાંભળીએ એક અહેવાલ.
ભારતીય વાયુસેના, સૂર્યકિરણ એરોબેટિક ટીમ ઓર LCA તેજસ કે સાથ ઇસ એર શો મેં ભાગ લેગી. રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ ભારતીય પ્રતિનિધિમંડળ કા નેતૃત્વ કરેંગે. ઇસ દૌરાન શ્રી સેઠ UAE કે રક્ષામંત્રી કે સાથ બેઠક ભી કરેંગે. વે ભારત, UAE, ઓસ્ટ્રેલિયા, અમરીકા, બ્રાઝીલ, બ્રિટેન ઓર ઇટલી કી લગભગ 50 કંપનીઓ કે પ્રતિનિધિઓ કે સાથ ભારત મેં રક્ષા પ્રૌદ્યોગિકી ઓર વિનિર્માણ મેં સહયોગ બઢાને કે લિયે એક બેઠક મેં ભી શામિલ હોંગે. દુબઈ એર શો દ્વિવાર્ષિક આયોજન है. इसमें प्रमुख अंतर्राष्ट्रीय एरोस्पेस कंपनियों सहित 150 देशों के 1000 से अधिक प्रदर्शक और उद्योग जगत के 1,40,000 से अधिक पेशेवर भाग लेते हैं. रोहन और समद की रिपोर्ट के साथ समाचार कक्ष से आनंद पाठक.
केंद्रीय गृहमंत्री अमित शाह है आज लाला लजपत राय ने तेमना શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે સ્વતંત્રતા ચળવળમાં લાલા લજપતરાયના ક્રાંતિકારી વિચારો ગરીબો, ખેડૂતો અને યુવાનોને સંગઠિત કરવા અને સશસ્ત્ર ક્રાંતિ કરવા માટે પ્રેરણા આપવા બદલ સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કર્યા. શ્રી શાહે કહ્યું કે તેમના બલિદાનથી સ્વાતંત્ર્ય સંગ્રામના વિખરાયેલા તાતણાઓ એક થયા અને તેમને સ્વતંત્રતાની એક મહાન જ્યોતમાં પરિવર્તિત કર્યા. તેમણે બ્રિટિશ શોષણ અને જુલમ સામેની લડાઈમાં લાલા લજપતરાયની ભૂમિકા પર પણ ભાર મૂક્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા અનેક ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત. પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો. ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ અમેરિકામાંથી LPG આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી અને બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સામે ચાલી રહેલા કેસના આજે ચુકાદાની શક્યતા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.